તારીખ 8/7/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 390
પત્રના પ્રારંભમાં શોભાગભાઈને નમસ્કાર કર્યા છે. એમના પરિવાર ઉપર પત્ર લખેલો છે. પત્રનો મુખ્ય વિષય છે સત્પુરુષનો મહિમા કર્યો છે અને શોભાગભાઈના પરિવારને પણ સત્પુરુષના યોગમાં રહેવા માટેની પ્રેરણા આપે છે. શરૂઆતથી થોડું સંક્ષેપમાં લઈ લઈએ કે જન્મ મરણ આદિ અનંત દુઃખોનો આત્યંતિક ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવમાં જાણવામાં નથી. જન્મ મરણનો નાશ કેવી રીતે કરવો, કયા ઉપાયથી કરવો એ વિષયમાં અનાદિથી જીવ અજન્ય છે અને તેથી એ જન્મ મરણ મટતા નથી, ચાલુને ચાલુ રહ્યા કરે છે. તે ઉપાય જાણવાની અને તે ઉપાય કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ વજન અહીંયા છે. સામાન્ય રીતે જન્મ મરણના દુઃખ કે કોઈ પણ દુઃખ ટાળવાની ઈચ્છા તો બધા જીવને હોય છે, પણ ઈચ્છા અને સાચી ઈચ્છામાં ફરક છે. સાચી ઈચ્છા હોય તો એને કોઈ પણ ભોગે ઉપાય કરવો છે, અને સાચી ઈચ્છા ન હોય તો પોતાના કલ્પના પ્રમાણે અનુકૂળતા થાય તો કરવો છે, નહીતર ભલે જન્મ મરણ થતા. આવો અભિપ્રાય ભૂલથી રહી જાય છે. એવો અભિપ્રાય ભૂલથી રહી જાય છે. અભિપ્રાયના સંદર્ભમાં વિચારીએ તો સાચી ઈચ્છામાં અભિપ્રાય શું છે એ મહત્વનો વિષય છે. કોઈ પણ ભોગે જઈને જન્મ મરણ ટાળવા જ છે એવા જીવને તો કોઈ પણ પ્રકારની અનુકૂળતા પ્રતિકૂળતા એમાં રોકાવાનું કારણ બનતું નથી. પણ જેને સાચી ઈચ્છા નથી એટલે ખરો અભિપ્રાય નથી થયો, એને તો પોતાની અનુકૂળતા અથવા પોતાની કલ્પના પ્રમાણે બધી વ્યવસ્થા હોય તો આ સાધન કરવું છે, નહીંતર જન્મ મરણ થાય તો શું કરીએ, તો થાય જ નહીં. બધાને થાય છે, આપણે પણ આનો કોઈ ઉપાય તો દેખાતો નથી, બીજો કોઈ રસ્તો દેખાતો નથી એમ કરીને ગૌણ કરી નાખે છે. સાચી ઈચ્છામાં મુખ્યતા આવે છે, અભિપ્રાય સહિતની મુખ્યતા આવે છે, અને એવી ઈચ્છા ઉત્પન્ન થતા એ માર્ગના એ ઉપાયના જાણકાર એવા સત્પુરુષ. સત્પુરુષ કેવા છે કે જેને પોતે જન્મ મરણ ટાળ્યા છે એટલે ઉપાય સાધી રહ્યા છે ટાળવાનો, એમ જેને લાંબા જન્મ મરણ નથી હવે અને એ રીતે ઉપાય જાણે છે એવા પુરુષનો જો સમાગમ થાય, એ સમાગમનો લાભ મળે તો તે ઉપાય જાણી શકે. એ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તે ઉપાય ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. એની ઈચ્છા સાચી ઈચ્છા ઉત્પન્ન ન થઈ હોય તો પણ જો કોઈ સત્પુરુષનો યોગ થાય અને એ ધ્યાન ખેંચે કે ભાઈ જીવનમાં તો જન્મ મરણનો નાશ થાય એવું કોઈ કાર્ય કરી લેવા જેવું છે, તો એની સાચી ઈચ્છા પણ ઉત્પન્ન થવાનો સંભવ છે. એટલે બંને પ્રકાર છે, કાં તો સાચી ઈચ્છા ઉત્પન્ન થાય એ પહેલી વાત છે. ઉપાદાનમાં એ જાતની પોતાની તૈયારી થાય અને સત્પુરુષનો સદનો છે સમાગમ નો લાભ મળે તો એ ઇચ્છનીય છે. કદાચ એમ ન બન્યું તો આ પ્રશ્ન છે. તો કે કોઈ સત્પુરુષનો યોગ મળી જાય અને એ જન્મ મરણ ટાળવા માટેનો ઉપાય બતાવે તો પણ એવી સાચી ઈચ્છા ઉત્પન્ન થવાનો પ્રસંગ મુમુક્ષુ જીવને થઈ આવે છે એવા પણ કોઈ કોઈ દ્રષ્ટાંતો, એવા કોઈ કોઈ પ્રસંગો પણ બને છે. કે પહેલાં એવી કોઈ પરિસ્થિતિ તૈયારી નહોતી પણ સત્સમાગમના યોગે એ પાત્રતા ઉત્પન્ન થઈ એવી પણ બને છે. તેવો સમાગમ તે સમાગમનું ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. સમાગમ દુર્લભ છે, સમાગમ થાય તો ઓળખાણ ઘણી દુર્લભ છે. અનંતકાળમાં સમાગમ કદાચ અનંતવાર થયો છે પણ ઓળખાણ એકવાર પણ થઈ નથી, એકવાર પણ નથી થઈ. કેમ કે એમાં પાત્રતા અપેક્ષિત છે, પાત્રતા વિના ઓળખાણ થતી નથી. ઓળખાણ થાય, ઓળખાણ થયા પછી દર્શાવેલા માર્ગની પ્રતીતિ એટલે વિશ્વાસ આવે કે આ જ માર્ગ છે, આ જ વિધિ છે અને બીજી કોઈ વિધિ નથી, એવી પ્રતીતિ આવે અને તેને ચાલવાની જીવની પ્રવૃત્તિ એટલે કામ શરૂ કરી દે. સાંભળતા વેત કામ શરૂ કરી દે, પ્રવૃત્તિ ચાલુ કરી દે, એટલી પાત્રતા જેને તૈયારી હોય તો એ પ્રકાર છે, ઉત્તરોત્તર દુર્લભ છે. સામાન્ય રીતે ઓળખાણ થાય તો દર્શાવેલા માર્ગની પ્રતીતિ અવશ્ય અવશ્ય થાય છે, ભલે કદાચ કોઈને તાત્કાલિક ન થાય ને કોઈ થોડો સમય જાય તો પણ થાય છે. અને દર્શાવેલા માર્ગની પ્રતીતિ થાય તો ચાલવાનું સહજ જ બને છે, વિશ્વાસ આવે તો તો ચાલવાનું બિના વગર રહે નહીં. પણ એ ઉત્તરો ઉત્તર આગળ આગળનો વિષય છે અને એ આગળ આગળનો વિષય છે એટલે એની દુર્લભતા અને એની કિંમત પણ વિશેષ છે. ઓળખા છે એવું માયનું છે, ઓળખા હોય ખરેખર તો તેમના વચન વિશે પ્રતીતિ આવે આવ્યા વિના રહે નહીં. એમણે જે માર્ગ દર્શાવ્યો હોય એ માર્ગની પ્રતીતિ જાણવાપૂર્વક પ્રતીતિ આવે છે, ચારિત્રના પરિણામ એ અંતર્મુખી જીવના પરિણામ છે એમ જાણ્યું છે, અંતર્મુખી છે એમ પણ જાણ્યું છે, મારે અંતર્મુખ થવું જોઈએ એમ પણ જાણ્યું છે. પણ કેમ અંતર્મુખ થયું તે જાણ્યો નથી. જે જગ્યામાં ખાલી રહી ગઈ આ રહી ગઈ. એટલે એ પ્રતીતિ એ પ્રકારે આવે છે, અંતર્મુખ થવાનું જાણવું જે બને છે એના પૂર્વક પ્રતીતિ આવે છે, જાણ્યા વિના પ્રતીતિ વિશ્વાસ આવે. એ જગ્યાએ ઓળખાણ થાય તો પછી આ પ્રતીતિ આવવાનો પૂરો સંભવ છે. મૂળમાં ઓળખાણ થઈ નથી, ભલે વહેલી મોડી કોઈને પ્રતીતિ આવે પણ ઓળખાણ થાય તો પ્રતીતિ આવ્યા વિના. નાસ્તિથી લઈએ તો બહિર્મુખપણાનો અભાવ થાય તો અંતર્મુખપણું થાય. બે જ દિશા છે પરિણામને, એક અંતર્મુખની દિશા છે અને એક બહિર્મુખની દિશા છે. એટલે નાસ્તિથી લઈએ તો બહિર્મુખ પરિણામનો નાશ થાય, અભાવ થાય, મટી જાય, બહિર્મુખપણું મટી જાય તો અંતર્મુખપણું થાય. અથવા અસ્થિથી લઈએ તો અંતર્મુખ પણ ઉત્પન્ન થાય તો બહિર્મુખ પણ
છૂટે.
એ વિષય ઉપર આપણે તો ઘણી વાર અહીંયા ચર્ચા ચાલી છે કે અંતર્મુખ જ્ઞાન થાય છે પ્રથમ જ, કેમ કે જ્ઞાન સાધન છે અને તે જ્ઞાન જ્ઞાન ભેદનથી અંતર્મુખ થાય છે. કેમ કે જ્ઞાન જ્ઞાનને ભેદે ત્યારે એને બહિર્મુખ થવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. જે જ્ઞાન વેદન જ્ઞાનના અંતરંગમાં રહેલું છે અને જે જ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ વર્તી રહ્યો છે તે જ્ઞાનનું બહિરંગ છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું બહિરંગ જ્ઞાનના અંતરંગ ઉપર આવી જાય છે, પછી ઉપયોગને બહિર્મુખ રહેવાનું કોઈ પરિસ્થિતિ નથી રહેતી. પ્રથમ વિશ્વાસ પણ એ વેદન અંશથી આવે છે, પ્રતીતિ પણ વેદન અંશથી આવે છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, ત્યાં પરમાર્થ શબ્દ વાપરો છે. 551માં કેવો શબ્દ વાપરો છે? પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. પરમાર્થનો અંશ સ્વભાવ પણ થાય છે અને પરમાર્થનો અંશ પરમાર્થ માર્ગ નિશ્ચય માર્ગ અંતર્મુખી માર્ગ એ પણ એનો અર્થ થાય છે. અનુભવાંશે પ્રતીતિ થાય છે. વેદન અંશ છે તે અનુભવનો અંશ છે. સ્વસંવેદન પ્રગટ્યું નથી એટલે અહીંયા અંશ લીધો છે. નિર્વિકલ્પ દશાનું ચતુર્થ ગુણ સ્થાન વર્તી શુદ્ધોપયોગનું સ્વસંવેદન પ્રગટ નથી થયું એટલે અહીંયા અંશ શબ્દ વાપર્યો છે એમણે. એક એક શબ્દમાં અનુભવ છે એમનો. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એ સંકેતનો બીજો પ્રકાર છે. એને ભાવ ભાષણ આપણે કહીએ
છીએ.
ત્યાં ગાડીનો આધાર છૂટ્યો. વિચાર દશા છે પણ સામાન્યપણે અનાદિથી વિચાર દશામાં રાગની મુખ્યતા રાગના અવલંબને સાથે જ્ઞાન રહીને વિચાર ચાલ્યા કરે છે અને એ વિચારમાં આગમ અનુકૂળ આત્માનું સ્વરૂપ જાણવા મળે તો પણ આધાર ખોટો હોવાથી, શું આધાર રાગનો હોવાથી એ નિશ્ચયને યથાર્થ નિશ્ચય કહેતા નથી. પછી આગળથી જાણ્યું હોય, સ્ત્રી ગુરુના વચનોથી જાણ્યું હોય તો એ જાણકારી અવશ્ય છે. જાણકારી છે તો પણ એ નિશ્ચય યથાર્થ નથી, કેમ કે એના અવલંબનમાં અનાદિનો જે રાગ છે એનો એ જ છે, બીજું કાંઈ ફેરફાર થયો નથી. રાગના આધારે જ જ્ઞાન વર્તી રહ્યું છે અને અનુભવાંશમાં વેદનના અંશના આધારે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થયો છે અને ત્યાં આધાર છૂટ્યો છે. રાગનો આધાર અંશે છૂટ્યો છે, સંપૂર્ણ તો હજી સ્વસંવેદન વગર છૂટે નહીં, પણ છતાં અહીંયા વેદનને ગ્રહણ કર્યું છે એટલે વેદન શું ચીજ છે જે એનાથી અજાયનો હતો એ વેદનથી સમજાયું, અનુભવ અંશથી સમજાયું. વેદનથી સમજાયું એટલે અનુભવ અંશથી સમજાયું છે. એવી માર્ગની અંતર્મુખતાની અંતર્મુખપણાની પ્રતીતિ આવે જીવની, તો અંતર્મુખ કેમ થયું એ જે સમસ્યા છે એનું સમાધાન મળી જાય છે. ત્યારથી અંતર્મુખ થવાની વિધિ જાણે છે. સેકન્ડ માત્રમાં જ્ઞાન જ્ઞાનના વેદનને સીધું ગ્રહણ કરી લે છે, એને કોઈ સમય લાગતો. ઊંડક વધારે છે, વિશાળતા કરતા ઊંડક વધારે છે. આ જે વેદનનો વિષય છે એ ઊંડાણનો વિષય છે, અંતર્મુખી ઊંડાણનો વિષય છે. એની પ્રતીતિ થાય તેમ તો તેમના કહેલા માર્ગમાં એટલે અંતર્મુખના ઉપાયમાં પ્રવૃત્તિ થાય અને તે ઉત્તરો ઉત્તર દુર્લભ છે એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધીનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશો છે. ઉત્તરાયધનમાં ક્યાં લખ્યું છે એ પણ ખબર છે, વાંચ્યું છે પણ સ્મૃતિ ઘણી તેજ હતી. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ વિના જો સંપ્રદાય બુદ્ધિ હોય તો ઉત્તરાધીનનું નામ છે પ્રેજ્યુડાઇઝ થાય. સંપ્રદાય બુદ્ધિ હોય તો એનો કેમ આધાર આપ્યો? દિગંબર શાસ્ત્રમાં એવું નથી લખ્યું, પણ સામે કોણ છે તો જોવું જોઈએ ને. સામે દિગંબર શાસ્ત્રના અધ્યયન કરનારો પરિવાર નથી, સ્થાનકવાસીનો પરિવાર છે. તો એને ક્યાંથી એ વાત સુલભ થાય એમ બતાવે કે ક્યાંથી બતાવે? એ અજાણ્યું પુસ્તક બતાવવાનું તો કંઈ એને ખબર નથી એમ. ત્યારે ઉત્તરાધીનમાં એ વાત લખી છે, સત્યનારાયણ પકડે એને ભાવ થાય તરત જ, આદર થાય તરત જ. અને વાત તો વાત છે, કોઈની નથી. આપણે એમ કહીએ છીએ કે આ જીનેશ્વરની વાત છે, આપણે એમ કહીએ છીએ કે આ ગુરુદેવની વાત છે, વસ્તુનું સ્વરૂપ છે. એ તો વસ્તુનું સ્વરૂપ કોનું છે? ગુરુદેવ એમ કહેતા કે જીનેન્દ્રદેવે માર્ગ પ્રસિદ્ધ કર્યો છે, માર્ગ એમણે નવો કર્યો નથી. ભલે જીનમાર્ગ કહેવાય છે તો પણ એ માર્ગ એમણે પ્રસિદ્ધ કર્યો છે, વાણી દ્વારા પ્રકાશમાન કર્યો છે. બાકી એ તો વસ્તુનું સ્વરૂપ છે, એ કોઈના ઘરની ચીજ છે ને. પછી એને ગમે નામ છે કે વસ્તુ તો વસ્તુ છે. વસ્તુનું સ્વરૂપ છે, કોઈના નામથી વાત થાય. મહાપુરુષના, કોઈ પણ મહાપુરુષના નામથી, જીનેશ્વરના નામથી વાત થાય છે, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. એક એક આપણે આ ગ્રંથ સંસ્કૃતમાં એને ગ્રંથ કહીએ, ગુજરાતીમાં એને પુસ્તક કહીએ, અંગ્રેજીમાં એને બુક કહીએ, વસ્તુ ફરી જાય શકાય? હે? અને ઉર્દુમાં એને કિતાબ કહો, ઉર્દુ ભાષાનો શબ્દ છે, કિતાબ છે. એને ગમે તે નામ આપે, વસ્તુ તો વસ્તુ છે. આ નામથી કેમ કહ્યું એને? કે ભાઈ એ નામથી એને સમજાય છે, માટે એની ભાષામાં વાત કરી. આ તો મલેશ ભાષાના સ્થાનમાં મલેશ ભાષા જ વાપરવી પડે, બીજો રસ્તો નથી. મલેશને સમજાવવા માટે તો મલેશ ભાષા વાપરવી. એ કુનકુંડાચાર્ય કહ્યું કે અમે પણ એમ કરીએ છીએ, તો બીજા કોઈ સત્પુરુષ એમ કરે એનો કઈ વાંધો લેવાય? અમે જે ભાષામાં સમજતા હોય એ ભાષામાં કહેવું, એવો વ્યવહાર છે સમજાવવાનો. તો ન સમજતો હોય એવી ભાષામાં કહેવું એ કોઈ વ્યવહાર નથી સમજાવવાનો. કેવી રીતે સમજે? માટે તે યથાર્થ કહ્યું છે, એમણે યથા યોગ્ય વ્યવહાર કર્યો છે એમ લેવું. આપણે ઓલું ગંધ લઈને બેઠા હોય સંપ્રદાય બુદ્ધિ ને, ઉત્તરાધીનની વાત કેમ લખી છે? એ જે સંપ્રદાય બુદ્ધિ છે એ ઘણી નુકસાનનો વિષય છે. એ મતાર્થીના લક્ષણમાં જાય છે. શું કહ્યું?
મતાર્થી.
જે મતાર્થી છે તે આત્માર્થીનો પ્રતિપક્ષ છે. શું?
આત્માર્થીનો પ્રતિપક્ષ.
એ આત્માર્થી નથી તે મતાર્થી છે, અને મતાર્થી છે તે
આત્માર્થી
નથી. એટલે એને આત્માર્થ ન સમજાય. મતાર્થ હોય તો એને આત્માર્થ ન સમજાય, અને આત્માર્થી હોય ને ગમે ત્યાંથી આત્માર્થ સમજાય. એને આનું જ પુસ્તક હોય તો આત્માર્થ સમજાય એવું નથી. એવું છે, એ યોગ્યતા કામ કરે છે. નિમિત્ત તો નિમિત્ત છે, એ કોઈના ઘરની ચીજ નથી. તત્વ તો તત્વ છે, એ કોઈના ઘરની ચીજ નથી. જેમ સમુદ્ર કોઈનો નથી, સમુદ્ર કોનો છે? કોઈનો નથી. સમુદ્રને બાંધી શકાય? એટલે અહીંથી મારો સમુદ્ર આવે. સમુદ્ર તો ખુલ્લી ચીજ છે. તત્વ જ કેવું છે? ભાવ તો જે તત્વ છે એ જ બતાવવું છે, બીજું કઈ બતાવવું નથી. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રમમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાય એટલે કે ઘણું કરીને સિદ્ધ થાય છે. આ એક સુગમતા છે. નહીતર આ જીવને બીજા રસ્તે ચડી જતા વાર લાગતી કે પોતે અજાણ્યો છે, ક્યાંક ને ક્યાંક કલ્પના કરી બેસે છે. ત્યારે કહે છે કે જો પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં અને આશ્રમમાં વિચરતા હોય તો એ મુમુક્ષુને મોક્ષ સંબંધી કહો કે જન્મ મરણથી છૂટવા સંબંધી કહો, ક્ષણપણે અલ્પ પ્રયાસે મળે છે અને અલ્પકાળમાં મળે છે. મનુષ્ય જીવન પણ મર્યાદિત છે, ઘણું મર્યાદિત છે, ઘણું અનિશ્ચિત પણ છે. મર્યાદિત છે એટલું નહીં પણ અનિશ્ચિત પણ ઘણું છે. કોઈ ભરોસો નથી, કઈ ઉંમરે આયુષ પૂરું થાય એનો કોઈ નિયમ આ કાળમાં તો નથી. જ્યાં એવી પરિસ્થિતિ છે ત્યાં અલ્પ પ્રયાસે મોક્ષનું સાધન થતું હોય તો તે સત્પુરુષ, પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ છે. હવે આની કિંમત કેટલી આંકવી ઉપયોગી? આની કોઈ કિંમત થઈ શકે એવી ચીજ નથી. વિકલ્પ ને સાથે સાથે ચાલે, એમની ભાવ ને એમની ઈચ્છા ને એમની આજ્ઞા ની સાથે સાથે ચાલે એમ છે. એટલે તો આપણે એ વાત હતી કે બપોરે 12 વાગે ચંદ્ર કે તો એની પાછળ એ હેતુ છે કે એટલી તૈયારી છે કે તારે તારી બુદ્ધિ ચલાવવાની છે એમ છે. અલ્પકાળે સિદ્ધ થાય છે પણ તે સમાગમનો યોગ પામ્યો દુર્લભ છે. આ કાળમાં તો એ સમાગમ હવે તો કદાચ મળવો મુશ્કેલ રહેશે. એવા જેમ અત્યારે છેલ્લા 500-600 વર્ષથી મુનિઓનો અભાવ છે, ભાવિ સંતોનો અભાવ છે 500-700 વર્ષથી, તો ક્યારેક કોઈ થવાનો સંભવ છે એવું સત્પુરુષમાં 100-150 વર્ષના ગાળા પડે, પછી 100-200 વર્ષના ગાળા પડે, પછી 200-300 વર્ષના ગાળા કોઈ સત્પુરુષ થાય એવા કાળ આવશે. એ યોગ પામવો દુર્લભ છે. બહુ સારો આવ્યો. આમ તો ચાલુ જ રહ્યું છે. ટોડરમુજી પણ 200 વર્ષ પછી હતા, પછી ધર્મદાસજી હતા, કૃપાળુદેવ થઈ ગયા, ગુરુદેવ થયા, બધા પરંપરા લગભગ ચાલુ રહી છે એમ કહીએ તો ચાલે. પણ છતાંય બધાને યોગ થતો નથી. ચાલુ રહે તેથી કાંઈ યોગ થાય એમ નથી. કેમ કે કોઈ ક્યાં હોય, કોઈ પ્રારબ્ધ વરસાદ ક્યાં હોય, કોઈ પ્રારબ્ધ વરસાદ કેટલા દૂરના ક્ષેત્રમાં હોય એનું કોઈ, કાં તો પ્રારબ્ધ વરસાદ ખબર જ ન હોય કે ક્યાં કોણ કેવું પાક્યું છે. અને કદાચ યોગ થાય તો ઓળખાણ થવી દુર્લભ છે. મોટી વાત તો એવી છે. એટલે તો પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમની તીવ્ર ભાવનામાં રહ્યા કરે તો યોગ થાય તો ઓળખી લે, પણ ભાવનામાં જ ન હોય તો યોગ થાય તો પણ ઓળખે નહીં એવું થાય છે. યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં જો તે યોગ થાય તો તે જ સમાગમના યોગમાં કે વિયોગમાં, યોગમાં કે વિયોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. પછી એનો જીવ ક્યાં ચોંટેલો રહે કે આખા વિશ્વમાં આ એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી છે અને જ્યારે તરસો થાવ ત્યારે એમાંથી પાવડું પાણી મળે એવું છે, કાંઈક મારી તરસ છુપાય એવું છે. એનું ચિંતન ક્યાં કરીએ પછી? પછી આનું ચિત્ત ક્યાંય બીજે લાગે
નહીં,
આશા જેવું ઉપેક્ષા થઈ જાય. ઉદય પ્રત્યેની ઉપેક્ષા, એક સત્પુરુષ પ્રત્યે તીવ્ર ભક્તિમાન થાય તો પણ ઉપેક્ષા થઈ જાય. સત્પુરુષના યોગમાં પણ રહે અને પોતાના સંયોગમાં પણ એટલા જ રસથી ખાય પીએ અને ધંધો વેપાર ને બધું કર્યા કરે સંસારના કાર્યો, એવું કદી બનતું નથી. એવું બનતું હોય તો એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષનો યોગ પણ અયોગ સમાન વર્તી રહ્યો છે. અને જોઈ લેવું તો પાછી લેવું, એનું એ કર્યું આપણે કે કઈ ફેરફાર થયો તો. મુમુક્ષુભાઈ નો પત્ર આવ્યો છે કોઈ, અમારે કાંગી સ્વામી નું સાહિત્ય વાંચવું છે, કૃપાળદેવ ના મુમુક્ષુ છે, ઘણી સરસ વાતો છે, ઘણી આરાધના મળી છે, મેં વાંચ્યા પછી લખ્યું છે. બહુ આવું બધું તો ખ્યાલ નહોતો એમ કે શું. તો અમારે હવે કાંગી સ્વામી, કાંગી સ્વામી વાળા નથી આવું આવું સમજાવે છે એમ. તો અમારે કાનજી સ્વામીના પુસ્તકો વાંચવા છે, એમાં પ્રથમ અમારે વૈરાગ્યને ઉપશમના ગ્રંથો હોય તો એ પહેલા શરૂ કરવા છે, પછી સિદ્ધાંત ગ્રંથો, પછી સમર્થન. તો વૈરાગ્ય ઉપશમના ગ્રંથો હોય તો એના ક્યાં મળશે ને કયા કયા મળશે એ જણાવજો. ઠીક, પૂછાવડાવ્યું છે એટલે પોતે નક્કી કર્યું છે કે અહીંથી આ રસ્તે ચાલવું. એ વૈરાગુક્ષમ સત્પુરુષના સમાગમમાં નિરંતર જે મુમુક્ષુનું ચિત્ત વર્તે, મને એમનો યોગ નિરંતર વર્તા કરે, અને એમનો યોગ વર્તે તો પછી બીજા સંયોગ ઉપર મારું લક્ષ્ય રહે નહીં, ગમે તે હું ચલાવી લઉં. એને સહેજે વૈરાગુક્ષમ, એ સમાગમ જ વૈરાગુક્ષમનું કારણ થઈ જાય છે. ત્યાંથી યાદ આવ્યું, એમને ગ્રંથ મગાવ્યો પણ આ યોગ વૈશ્ય વૈરાગુક્ષમ નું કારણ થઈ જાય, એવું કુદરતી વ્યવસ્થા છે. એનું ચિત્ત ત્યાં વર્તે છે. સત્પુરુષ નો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો પછી જ તે યોગ બને છે. સર્વકાળમાં ચોથા આરામાં પણ એ યોગ દુર્લભ હતો, તો આ કાળમાં એ યોગ બને એ પરમ દુર્લભ છે, દુર્લભ છે એવો યોગ સમજવા યોગ્ય છે. વિરલા જ કોઈ સત્પુરુષ વિચરે છે, અને આ કાળમાં તો સત્પુરુષ કોઈ વિરલ જે હોય છે, તે સમાગમનો લાભ પણ અપૂર્વ છે એમ ભાવના આવવી જોઈએ કે આ સમાગમનો લાભ પણ અપૂર્વ છે. પૂર્વે મેં આ પ્રકારે સમાગમ કર્યો નથી, એ પ્રકારે હવે મારે સમાગમ કરવાનો છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય. એ અપૂર્વપણે એ સમાગમને અપૂર્વ જાણીને એમના વચનોથી મોક્ષ માર્ગની પ્રતીતિ કરવી, શું એમની પ્રતીતિ કરવી, એમના વચનોની પણ પ્રતીતિ કરવી, અને અંદરમાં પોતાના પરિણામથી અનુભવાંશે પણ પરમાર્થની પ્રતીતિ કરવી, ત્યારે આ બધું એક લાઈનમાં આવી ગયું, એક લેવલમાં આવ્યું. સત્પુરુષની પ્રતીતિ, પુરુષની પ્રતીતિથી તેમના વચનોની પ્રતીતિ, એ વચનોના નિમિત્તભૂત જે મોક્ષનો ઉપાય છે એની સ્પષ્ટ અનુભવાંશે પોતાના પરિણામથી પ્રતીતિ, આ નિમિત્ત અને ઉપાદાનનો મેળ ખાઈ ગયો, સદ્રશ થઈ ગયા. પછી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે, પછી માર્ગને છોડવાનો પ્રશ્ન રહેતો માર્ગ એટલે ઉપાય, એ ઉપાયનું નિરંતર આરાધન કરવું. પછી તો પાછો પડી જાય તો સ્વાભાવિક છે, જ્યાં લાભ જોયો જીવ પછી એ કઈ મૂકે એ જીવનો સ્વભાવ છે. અહીં સુધી આપણે ચાલી ગયો તો પત્ર. તે સમાગમનો યોગ ન હોય ત્યારે છોકરાઓને લખે છે ને એમના પરિવારને, સુભાગભાઈના પરિવારને, કે એવા સમાગમનો યોગ ન હોય ત્યારે, કેમ કે એ પણ પૂર્વ પ્રારબ્ધાધીન છે. સત્પુરુષ હોય પણ નિરંતર સમાગમ રહે એમ તો બને નહીં. ગુરુદેવ સંગળમાં હતા પણ સંગળમાં હોય તો વ્યાખ્યાન ને ચર્ચા મળે, એથી ઓલી વધારે જિજ્ઞાસા હોય તો એમની સમીપ જવાનું મળે એકાંતમાં, પણ એ પણ મર્યાદિત સમય. બાકી તો પોતાને પણ જ્ઞાન ધ્યાનનો સમય હોય છે. એટલે એ સમાગમનો યોગ ન હોય ત્યારે આણંદ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવીને, ઓસરાવી શબ્દ છે તમારે નથી જાણ્યો પડે, ગુજરાતીમાં આપણે વપરાય છે ઓસરાવીને, એટલે જેને જે કામમાં મન ન થાય, દિલ ન ચોંટે, જે કામમાં વૃત્તિ ચોંટે નહીં એને વૃત્તિ ઓસરી ગઈ એમ કહીએ. આ પાણી નથી ઉતરી જતું ભરતીમાંથી, પછી એને રોકી શકાય એમ? આરંભ પરિગ્રહ પ્રત્યે બોજો લાગે, ત્યાં વૃત્તિ કામ કરે નહીં, બોજો લાગ્યા કરે. કાળ સો કુટુંબ કાજ લોક લાજ લારસે, કાળ સો કુટુંબ કાજ, કાળ જેવું લાગે, જાણે કોઈ માથાનો દુખાવો આવી પડ્યો હોય. નષ્ટ ન થાય પણ વૃત્તિ ઓસરી જાય, આળસી જાય. બિલકુલ વૃત્તિ ઓસરી જાય ઉલટાની, કે આજે સમાગમનો યોગ નથી, આપણી વૃત્તિ ક્યાંય બીજે લાગવી જોઈએ નહીં. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવીને, ઓસરાવી સત્શાસ્ત્રોનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. એમનેમ નહીં, શું કે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ નથી એટલે શાસ્ત્ર વાંચો, પણ એકલું શાસ્ત્ર વાંચો નહીં. આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિને ઓસરાવીને શાસ્ત્ર પરિચય કરો એમ કહે છે. શું અડધી કલાક કલાક વાંચી લ્યો પછી આપણે ઘણું કામ છે. હવે બધા કામ ઘણા પતાવવાના છે, એક 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 કામ પતે એટલે એની પાછળ જરાક બરાબર ધ્યાન દેવું પડે એમ નહીં. એ ઉત્સાહ તો ઠંડો થઈ જવો, ઉદયના કાર્યો સહેજે સહેજે ઉપેક્ષિત થવા જોઈએ. અપેક્ષા વૃત્તિ છે એ ઉપેક્ષા વૃત્તિની વિરુદ્ધ પ્રતિપક્ષની છે. જીવની પોતાના ઉદય કાર્યોમાં અપેક્ષા વૃત્તિ રહે અને સત્સમાગમનો યોગ કે સત્શાસ્ત્રનું વાંચન રહે તો એની સફળતા થવી મુશ્કેલ છે. તું ધોઈ નાખે છે શું? જે કાંઈ ઉપદેશ ગુરુ પાસેથી કે શાસ્ત્રમાંથી લઈએ તો એની જે સમાગમ વાલી જે સંયોગની જે અપેક્ષા વૃત્તિ છે ને, એક સેકન્ડોમાં, થોડી સેકન્ડોમાં, ગણતરીની સેકન્ડોમાં એટલો રસ એને ચડે કે એ સેકન્ડોમાં ધોવાઈ જાય. ટાઈમ હોય, વાંચ્યું હોય, બધું ખલાસ થઈ જાય. એટલે આ પ્રતિબંધ નિયમ આપ્યો છે. કઈ પ્રકારે સમાગમ કરવો, કઈ રીતે શાસ્ત્ર વાંચન કરવું, આ એક જેને એમ કહેવાય ને કે આ શિસ્ત છે, આ કાર્ય કરવા માટેનું આ એક શિસ્ત છે, ડિસિપ્લિન છે આ. નહીતર ઓલું કરેલું તો નહીં કર્યા બરાબર થઈ જશે, નિષ્ફળ થયેલું જશે. અત્યાર સુધી નિષ્ફળ જવાનું કારણ આ છે કે આ નિયમ જાણ્યો નથી. સંયોગ પ્રત્યેની, ઉદય પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિએ આ તત્વનું આરાધન કરવું, પછી પ્રત્યક્ષ યોગમાં કે શાસ્ત્રના સ્વાધ્યાયથી આરાધન કરવું, એ આ શરતે છે. શું એ શરતને નિયમ મૂકે અને સાંભળ્યો કે વાંચે એથી કાંઈ એને સ્પર્શ થાય, એ બોધનો સ્પર્શ જ ન થાય. અથવા જે ભાવનાથી એને સાંભળવું જોઈએ, ભાવના જ એને ન હોય, કારણ કે ઓલી અપેક્ષા વૃત્તિ ઊભી છે, એ નિરંતર ઊભી છે. એ જ્યાં સુધી અપેક્ષા વૃત્તિ બદલાય ને ઉપેક્ષા વૃત્તિમાં ફેરવાઈ ન જાય ત્યાં સુધી આ બધી તત્વજ્ઞાનની પ્રવૃત્તિ માત્ર ધારણા કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ રહે નહીં, અને તે પ્રાય નુકસાનનું કારણ છે. હું કેવી સરસ વાત કરી છું. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરણ્ય પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને અવસરાવી, કેવું સરસ માર્ગદર્શન છે. સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે, છતાં વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય, કરવી નથી કરવી પડતી હોય, માથે આવી પડી હોય, ઉદય તો માથે આવી પડેલો હોવો જોઈએ. આ તો હાથે કરીને બેઠું કરે, કામ ન હોય તો કઈ ને કઈ કામ જોતા કરે, હવે સૌ શું કરવું, નોરો બેઠો બેઠો નુકસાન નો વેપાર ગોતા કરે. આ તો કહે છે કે એ પ્રવૃત્તિ આજીવિકા આદિ પ્રવૃત્તિ છે, કર્યા વગર ચાલે એવું ન હોય. કેમ કે દિનતાથી જો પ્રવર્તે તો પણ જ્ઞાનીના માર્ગ ઉપર પગ દેવા જેવું થાય છે. યાચના વૃત્તિમાં રહીને તો આપણે નિવૃત્તિ લઈ લઈએ, કોઈની પાસેથી માગી લેશું. યાચના વૃત્તિમાં રહેવું એ પણ જ્ઞાનીના માર્ગમાં એનો નિષેધ છે. પોતાનું સાધન પોતે કાંઈ પણ પરિશ્રમ કરીને એ પરિશ્રમના બદલામાં જે કાંઈ એ આવી પડેલી ચીજ છે ઉદયમાં, શું એવો પૂર્વ પુણ્ય યોગ ન હોય તો કાંઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જેવી જે જેવી ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે, રસ તોડવાની વાત છે. વૃત્તિને મોડી પાડવી એનો અર્થ શું, બહુ સાદી ભાષામાં લઈએ છે કે રસ તૂટી જવો, ભલે પ્રવૃત્તિ કરે પણ પ્રવૃત્તિનો રસ ન હોય. કાળ સો કુટુંબ કાજ, કાળ જેવું લાગે. જેમ કાળને આગો પાછો કરી શકાતો નથી એમાં આવી પડેલી ચીજને ફેરવી શકાતી નથી, પણ તે જીવ મોડી પાડી શકે છે. અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે, નહી તો એને જગતમાં પ્રવૃત્તિ એટલી છે કે કોઈનું પૂરું થતું નથી. બધાને પોતાની પાસે જે મળે છે અધૂરું જ લાગ્યા કરે છે, અને કોઈને પૂરું થતું નથી. હજી મેળવો, હજી મેળવો, હજી મેળવો, હજી મેળવો, પણ કાંઈ નહીં. નક્કી કર્યું છે કે ક્યારે બંધ કરવું, આ એ કાંઈ નહીં. અને મળતું હોય પછી શું કરવા જવા દેવું, ઠીક સહેજે સહેજે મળતો હોય તો શું કરવા જવા દેવું, અપેક્ષા કરતી આ કામ કરશે. હા, બીજા કરતા ઓછું લાગે છે ને, તો એમ જ લાગવાનું. બતાવો કે કોને ઓછું નથી લાગતું, એકાદો બતાવી દો. શેરને માથે સવા શેર દેખાવાનો છે, મારા કરતા મારા ભાઈની પાસે વધારે છે, મારા કરતા મારા વેભાઈની પાસે વધારે છે, મારા કરતા મારા ફલાણા સગાની પાસે વધારે છે, કે અમારા ફલાણા અમારા સર્કલના મિત્ર કે બજારના વેપારી પાસે વધારે છે. કાંઈ નહીં તો નજર તો દોડાવશે કે નહીં. હે, આપણે જે બજારમાં ગયા છીએ અને આપણા કરતા હજી ઘણા વધારે કમાયેલા છે, આપણે એની આગળ નીકળી જવું જોઈએ. આગળ નીકળે કે ન નીકળે, આયુષ તો પૂરું થઈ જાય. ધમાધમ કરતા કરતા આયુષ પૂરું થઈ જાય. જેવી રીતે જીવી વૃત્તિ મોડી પાડી હોય તો એને સત્શાસ્ત્રના અથવા સમાગમ અર્થે સમયને એને અવકાશ પ્રાપ્ત કરી શકે, સમયનો અવકાશ પ્રાપ્ત કરી શકે. નહીંતર મોટા ભાગના માણસો એમ કહે છે કે અમારી પાસે વખત નથી, અમારી પાસે વખત નથી, અમારે કામ ઘણું, પ્રવૃત્તિ ઘણી, જવાબદારી છેવટે કાંઈ નહીં તો જવાબદારીને માણીએ, અમારે જવાબદારી ઘણી છે. તારું આત્મકલ્યાણ કરવાની જવાબદારી કોઈ નથી તારે માથે, અને સંસારના કાર્યો કે જે તારે વશ નથી પાછા તારે આધીન છે એની જવાબદારી લઈને બેસે છે. મળવાની ફુરસદ નથી એમ કે પણ ભાઈ હવે કામ અધૂરા રહી જશે. કેટલા હવે હો અધૂરા રહી જશે, એક સેકન્ડમાં આંખો મીટાઈ જશે, વાત પૂરી થઈ જશે, વાર નહીં લાગે. અને એ સમય અનિશ્ચિત છે પાછો, એ કોઈ ગેરંટી નથી કે આટલા વર્ષ તો તને વાંધો નથી એવું કોઈ દસ્તાવેજ લખી દેતા નથી. આરંભ પરિગ્રહ પરથી જેને વૃત્તિ ખેદ પામી છે, જો શું આરંભ પરિગ્રહ ઉપર વૃત્તિ જાય તો એને ખેદ થાય, દુઃખ થાય, કંટાળો આવે. શું અરે આ ક્યાં માથે આવ્યું બધું, આમાં ક્યાં મારે સમય આપવો પડે, એમ એને દુઃખ થાય, ખેદ થાય કે મારો કિંમતી સમય મારે આમાં આપવાનો. પોતાને તો કેટલો ખેદ વર્તે છે, જ્ઞાન દશા છે તો દુકાને બેસે છે, 25મા વર્ષમાં કેટલો ખેદ કર્યો છે, 24મા વર્ષે જ્ઞાન થયું છે, 25મા વર્ષમાં કેટલો ખેદ કર્યો છે. 308માં તો એ લીધું છે, વિધિની ક્રૂરતા લીધી છે કે આવી સામાન્ય પ્રવૃત્તિમાં આવા મહાપુરુષને સમય ગાળવો પડે જે સ્વ પર કલ્યાણ કરવામાં સમર્થ છે, પોતાનું અને બીજાનું કલ્યાણ થવામાં નિમિત્ત થવામાં જે સમર્થ છે એને દુકાને રહીને ટાઈમ કાઢવાનો. એવા તો ઘણા સામાન્ય પુણ્ય વાળા પાપી માણસો હોય છે કે એને કાંઈ ન કરીને હાથ ફરી નવરાવીને આ વખતે આ કર્યા કરતી હોય, બેઠા બેઠા જઈને બેઠી આ વખતે છે ને, તો એવા પાપી પ્રાણીઓને બેઠી આ વખતે અને આવા પવિત્ર મહાપુરુષની મજૂરી કરવી પડે કે અમે પરિશ્રમ જેવું કામ કરી લઈએ છીએ. ઠીક પરેશાન ઉતારી મજૂરી જેવું કામ કરી લઈએ છીએ. શું એવી કુદરતની વિચિત્રતા છે આ બધી. પણ ખેદ ઘણો છે આરંભ અને પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે. ખેદ પામી છે એટલે કે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે અશ્રા છે, જો ફરીને શબ્દ વાપરો છે, અસાર જાણ્યા પછી એના પ્રત્યેની કિંમત ચાલી જાય અને ઉત્સાહ ઠંડો થઈ જાય એને અશ્રા કહે છે. શું એનો ઉત્સાહ મરી જાય, ઉત્સાહ ઠંડો થઈ જાય એને અશ્રા એમ કહેવામાં આવે છે. એટલે કે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો અશ્રા છે, શું તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો અશ્રા છે કે આ આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ કરી પણ એમાં સાર હું આત્મામાં આવે કેટલું, શું ગમે એટલું મળ્યા પછી આત્મામાં આવે કેટલું, ખાલી શૂન્ય, કાંઈ આવે નહીં એમાંથી. તપાસે તો એને તરત શું આવ્યું, હું મને મળી મમતા આવી એના પરિણામમાં, શું આવ્યું મમતા આવી, એ મમતાએ આત્માની શાંતિનું ખૂન કર્યું, બીજું કાંઈ નથી કર્યું. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો અશરા છે તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. એ વૃત્તિ અસરી ગયો એ હિતકારી થાય, હજી એનો એ ઉત્સાહની ઉમંગી બાજુનો ચાલુ રહી છે, ક્યાંયથી આયા આયા ખંખેરી ન હદ ઘોડો આવે, કામ ઘણા બાકી છે, શું જલ્દી જલ્દી આપણા કામે પહોંચી જાવ ને લાગી જાઓ, હવે કાલ આવશો પાછા ફરીને. એને કાંઈ આ આ વાતનું હિતકારીપણું એને થતું નથી, સંતોષ ખોટો લઈ લે બાકી એને હિતનું નિમિત્ત પડતું નથી. તે જીવોને સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે અને એને વિશેષ કરીને હિતકારી થાય છે, ખાસ એને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય, શું આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. પણ એ પરિણમનથી વંચિત રહ્યા હોય એને આ તપાસ કર્યો કે આપણે શું કર્યું, સત્શાસ્ત્ર અને સત્પુરુષનો યોગ મળ્યો પણ આરંભ પરિગ્રહ પ્રત્યેની આપણી વર્તતી વૃત્તિમાં કાંઈ મોળપ આવી હતી. આ તો નિવૃત્તિ લઈએ તો બરાબર, સાધન થાય તો નિવૃત્તિ લઈએ શું, કે સરખું વ્યાજ આવે ખર્ચો એના કરતા બમણું તમણું, પછી વાંધા નહીં સમજટ બેઠા હોય તો શું આધાર શું લીધો. જે વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા થઈ ગઈ છે એના આધારે નિવૃત્તિ લીધી છે, એટલે ત્યાં જે પરિણામ અને પકડ છે રસની એટલી નીતિ રાખી એની પોટકી એમને બાંધી એની ગાંઠ ઢીલી પણ કર્યા વિના ગઈ જાવ આપણે સાંભળવા શું હાથમાં આવે કાંઈ માંથી મળે. આ તો પહેલી શરત છે. અસ્થિ લેવી હોય તો નાસ્તિ એમને એમ રાખીને અસ્થિ લેવા છે શું કૌષ્ટિકામાં એ વાત લખી છે કે પરિણામ એમને એમ રહે, ભૂતકાળના પરિણામ એવા ને એવા રહે અને સમ્યક દર્શન થાય ને આત્માનુભવ થાય એમ કદી બનતો નથી. આત્માનુભવ થાય ને સમ્યક દર્શન થાય અને પરિણામ પાછા એવા ને એવા રહે એમ કઈ બનતો નથી. પહેલા ફેરફાર થઈ જાય છે. જૂનો પ્રશ્ન છે ગુરુભાઈ બાબા થઈ જવું એમ કે પણ વૃત્તિ મોડી પાડવાની વાત છે. આને કેમ કીધું તું આ તાક ત્યાગી દે, ઘર છોડી દે, કુટુંબ છોડી દે, ફલાણો ત્યાગ કર ફલાણો, એવું કઈ કીધું? આમાં કરવી પડતી હોય તો વૃત્તિ મોડી પાડ ને ન કરવી પડતી હોય તો તું નસીબદાર છો કે હાલો આપણે કાંઈ જરૂર જ નથી. એ તો બધું સહેજે સહેજે છે, પછી આપણે એક બાજુ કામે લાગી જાવ, એક બાજુનો રસ તોડી નાખો શું, ઉપેક્ષા જ કરી નાખો શું, અપેક્ષા મટાડવાની બાવો થઈ જાય પણ અપેક્ષા ન મટે તો શું કામ લાગે. હે, દીક્ષા લીધા પછી શું પરિસ્થિતિ છે તો જોઈએ છે કે નહીં? કેટલા કુટુંબો, એક કુટુંબ છોડીને કેટલા કુટુંબનો પરિચય વધારીને પોતાના આ ગામમાં આ મારા, આ ગામમાં આટલા મારા, આ ગામમાં આટલા મારા, આમ છે. એને સત્શાસ્ત્રનું અથવા સત્પુરુષના વચનનું પરિણમન થવું કઠણ છે, મુશ્કેલ વાત છે, ન થઈ શકે એમ કહે છે. કઠણ છે એટલે ન થાય. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. એ શરત જ આકરી લાગે છે જરાક. આ બધા ઉપર અમારો રસ છે, રસ ઉગાડી દેવો શું, કુટુંબ પ્રત્યે રસ હોય, આ મારા, આ મારા, આ મારા, બહુ સારા મારા ને બહુ સારા પાછા મારા હોય, ખરાબ ક્યાંથી હોય, મારા એટલે બહુ સારા, એ રસ છે. એ રસ તોડવાનું કામ કઠણ લાગે છે જીવને શું. હા, મારા એને એને મારનારા એ જ મારા છે, એ ભાવ જ એને મારા કરેલા ભાવ જ એનો મારો છે ખરેખર, મારનારો મારો, આત્માને મારનારો. પ્રથમ એ કઠણ પડે છે કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે, વિરુદ્ધ છે, પ્રકૃતિ સ્વભાવ એનો વિરુદ્ધ છે. ત્યાર સુધી રસ લીધા છે, પોતાપણાના રસ લીધા છે, એ પોતાપણું મટાડવું કઠણ લાગે છે, એટલે એ વાત જરાક એને અઘરી લાગે છે. કેમ કે એનો પ્રકૃતિ સ્વભાવ જુદો છે, આદત જુદી પડી ગઈ છે, તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે. આ રસ્તો બતાડી દીધો. નિર્ધાર કર, નિશ્ચય કર, આત્મકલ્યાણ કરવું જ છે અને એ કરવા માટે ગમે તે આકરામાં આકરી શરત હોય તો મારી પાસે પહેલી લાવો શું કહે, મારું આત્મ કલ્યાણ કરવા માટે આકરામાં આકરી શરત હોય તો એ પહેલી જ જોઈએ મારે, શું એટલી મારી તૈયારી છે, આમ આવવું જોઈએ અંદરથી ઉછળીને, એ ગમે તે આકરી શરત હોય, કોઈ પણ ભોગે કરવું છે એટલે કરવું છે, હવે અહીંથી આત્મહિત કર્યા વિના જાવું, આ ભાવ આત્મહિત કરવા માટે આવ્યો છે, મળ્યો છે, આવી ચીજ સામે આવી છે બતાવે છે કે આત્મહિત કરવા માટે જ આ ભાવ મળ્યો છે, હવે આત્મહિત કર્યા કરો કર્યા વગર જાવું નથી, એવો દ્રઢ નિર્ધાર કરે એને એ પ્રકૃતિ સ્વભાવ તોડવાનો એ અધિકારી છે, નહીતર પ્રાણ ને પ્રકૃતિ બે હારે જાય, જગતમાં તો કહેવત થઈ ગઈ છે ભાઈ પ્રાણ ને પ્રકૃતિ હારે જાય, પ્રકૃતિ નહીં છૂટે, નહીં છૂટે, એક આ માર્ગ એવો છે, પરમાર્થનો માર્ગ એવો છે કે સંસારની પ્રકૃતિને તોડી નાખે, એવું બળ છે એનામાં, પોતામાં એવી તાકાત છે, બળ છે કે એને તોડી શકે છે, પણ એને નિશ્ચય કરવો જોઈએ કે આ કરવું છે, એમ જેને નિશ્ચય કર્યો છે તે તેમ કરી શકાય છે, માટે વિશેષ ઉત્સાહ રાખીને ઉમંગ લાવીને તે પ્રવૃત્તિ કર્તવ્ય કરવું જ છે, એમ ઉત્સાહ લાવીને શું સર્વ મુમુક્ષુ, આ તો પત્ર લીખો છે સુભાગભાઈના પરિવારને, પણ હવે જનરલ વાત કરે છે કે સર્વ મુમુક્ષુ, કેમ કે એમના આવા પત્રો સર્ક્યુલેટ થતા હતા એમની ઉપસ્થિતિ માટે, એટલે એક નીતિ છેલ્લે છેલ્લે નાખી દીધી છે કે સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, નિયમ કરવો ઘટે છે, પ્રતિજ્ઞા અબદ્ધ થવું ઘટે છે, કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ છે, પણ કારણને જ સેવાની નિકાલની અપેક્ષા રાખે કે આટલા વર્ષથી આપણે વાંચી સાંભળીએ કેમ કઈ થતું નથી, કે તે કારણને સેવું નથી, એવું નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે, એ બાબતમાં આળસ પણ કરવી નહીં અને અનિયમિત પણ થવું નહીં, સમાગમ માટે સત્સાસ્થ માટે નિત્ય નિયમ રાખવો, આ તો મારો ખોરાક છે, મને આના વગર ચાલે, મોક્ષનો ખોરાક થઈ જવો જોઈએ, સ્વાધ્ય બીજું થાય ન થાય, મોડું થાય પાતું થાય, અરે ક્યાંક નુકસાન જાય તો જે થવું હોય તે ભલે થાવ, મારે મારું આત્મહિત પહેલું છે, આવી રીતે ઉત્સાહ લાવીને કામ કરે તો અવશ્ય કામ થાય, હા થઈ થઈ જાય, નંદેશ્વર દીપ જાય છે ધર્માત્મા, હે હોવ ત્યાં જતા છે અત્યારે, એમને ત્યાં રસ હોય નહીં દેવલોકના વૈભવમાં રસ પડે, હાલો નંદેશ્વર જઈએ કે અહીંથી આગાવી જઈએ, થોડા નીચે આવે છે આપણો નંદેશ્વર દીપમાં આવે છે, આકાશ તો ઉપર છે ને, આ તો નીચે છે ને,
ભગવાન